પ્રશ્નોત્તરમાળા વ્યાખ્યાન બીજું.
તો આપણે આ પ્રશ્નોત્તરમાળા ચાલે છે. પ્રશ્નોત્તરમાળાની અંદર મુખ્ય મુખ્ય પ્રયોજનભૂત વાતો બધી સિદ્ધાંત સંબંધીની છે. તો એની અંદર આપણે દ્રવ્યત્વ ગુણ સુધી પહોંચેલા છીએ. દ્રવ્ય એને દરેક દ્રવ્યની અંદર સામાન્ય અને વિશેષ બે પ્રકારના ગુણ હોય છે. તો સામાન્ય ગુણ તો બધા દ્રવ્યોમાં સરખા છે, વિશેષ ગુણ છે દરેક દ્રવ્યોમાં ભિન્ન છે. છ પ્રકારના દ્રવ્ય છે, એમાંથી સામાન્ય ગુણની અંદર અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ આ ત્રણ ગુણની વાત આપણે પૂરી કરી. અને હવે પ્રમેયત્વ નામનો જે ગુણ છે એની આપણે વાત કરીએ. પ્રમેયત્વ ગુણ કોને કહે છે કે જે શક્તિને કારણે દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. એટલે કે જો જ્ઞેયત્વ ન હોય તો પછી જાણી શકાય જ નહીં. તો દરેક દ્રવ્યમાં એક એવો ગુણ છે કે કોઈને કોઈના જ્ઞાનનું જ્ઞેય થાય. જગતમાં કોઈ પદાર્થ એવો છે કે જણાયા વિના રહે? જો તે જણાયા વિના રહે તો શું દોષ આવે? એવો કોઈ પદાર્થ નથી કે જે જણાયા વિનાનો રહે. જો તે જણાયા વિનાનો રહે તો પ્રમેયત્વ ગુણનો નાશ થાય, અને એક ગુણનો નાશ થતા તેની સાથે અસ્તિત્વ દાદી સમસ્ત ગુણનો નાશ થાય. તેમ છતાં દ્રવ્ય રહે જ નહીં. એટલે કે અહીંયા એક વાત બહુ સ્પષ્ટ કરી, એક ન્યાય આપી દીધો કે ભાઈ એક ગુણ તમે ન માનો તો અનંત ગુણ તમે ન માન્યા. એટલે જે અનંત ગુણ છે એને અનંતે અનંત ગુણ જેમ છે તેમ આપણે માનવા જોઈએ. એમ માનીએ કે ભાઈ દ્રવ્યની તો પ્રમેયત્વ ગુણ નથી. જો દ્રવ્યમાં પ્રમેયત્વ ગુણ ન હોય તો પછી એક જણાય જ નહીં. તો દરેક દ્રવ્યની અંદર પ્રમેયત્વ નામનો ગુણ છે કે એનું કામ શું છે કે કોઈના જ્ઞાનનો વિષય થાય. કોઈના જ્ઞાનનો વિષય થાય. હવે જ્ઞાન તો આત્મામાં જ છે, એટલે કોઈ પણ આત્માનો જ્ઞાનનો એ વિષય થાય, એને પ્રમેયત્વ નામનો ગુણ કહેવામાં આવે છે. આની અંદર રૂપી અને અરૂપી બધા દ્રવ્યો આપણે ખબર છે કે રૂપી દ્રવ્ય તો એક પૂતગળ છે, બાકીના બધા દ્રવ્યો અરૂપી છે. પણ અરૂપી દ્રવ્ય પણ જ્ઞાનનો વિષય છે. જો અરૂપી દ્રવ્ય છે, જાણ્યું કેવી રીતે? જાણ્યા વિના. કોકે જાણ્યું કે અરૂપી દ્રવ્ય છે ત્યારે ખબર પડી ને. એટલે કે રૂપી કે અરૂપી એ બંને દ્રવ્યો નેયરૂપ છે અને એ જ્ઞાનના જ્ઞેય છે. એટલે કે કોઈને કોઈ જ્ઞાનમાં એ જણાવવા યોગ્ય છે. તો અહીંયા એક પ્રશ્ન છે 117મો પ્રશ્નોત્તરમાળાનો. તો કે ભાઈ આત્મા અલગ અગોચર છે એટલે શું? તો કે છે કે જળ ઇન્દ્રિયોથી, વિકલ્પથી અને પરાશ્રયથી આત્મા જણાય એવો નથી, તેથી તેને અલગ અગોચર કયો. પરંતુ આત્મામાં જ્ઞાન ગુણ તેમજ પ્રમેયત્વ ગુણ હોવાથી સ્વસંવેદન જ્ઞાનથી આત્મા અવશ્ય જણાય અનુભવાય તેવો છે, એમ એનો અર્થ જાણવો. આત્મા અલોક અગોચર કહ્યું તો એનો અપેક્ષા છે કે ઇન્દ્રિય દ્વારા જણાય એમ છે નહીં. પણ ઇન્દ્રિય દ્વારા નથી, પણ અતિન્દ્રિય જ્ઞાન દ્વારા ન જણાય એવું નથી. જો ન જણાય તો અનુભવ જ આત્માનો થાય નહીં. એટલે કે જાણવાની શક્તિ અને જણાવવાની બંને શક્તિ આત્મામાં છે, બાકીના દ્રવ્યમાં માત્ર જણાવવાની શક્તિ છે. જાણવાની શક્તિ અજીવ દ્રવ્યમાં નથી. તો આ પ્રમેયત્વ ગુણની આપણે વાત કરી. હવે એક અગત્યનો ગુણ આવે છે અને એનું નામ છે અગુરુ લઘત્વ ગુણ. આ ગુણ છે બહુ અગત્યનો ગુણ છે. અગુરુ લઘુ ગુણ કોને કહે છે? તો કે જે શક્તિના કારણે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ ન થાય. એક ગુણ બીજા ગુણરૂપ ન થાય, દ્રવ્યમાં રહેલા અનંત ગુણો વિખરાઈને અલગ અલગ થઈ જાય નહીં, એ શક્તિને અગુરુ લઘુત્વ ગુણ કહે છે. એટલે કે વસ્તુ દ્રવ્ય જેવું છે તેવું ને તેવું રાખે એ શક્તિ તે અગુરુ લઘુ, દ્રવ્ય ગુણ પર્યાય આદિ બધું જેમ છે તેમ રાખે. હવે અહીં એક પ્રશ્ન છે 121મો કે જીવ દ્રવ્યમાં અગુરુ લઘુત્વ ગુણના કારણે તેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા બતાવો. તો ઉત્તર કે છે કે અનંત ગુણના પિંડરૂપ જીવનું સહદ્રવ્ય પણ કાયમ રહે છે અને તે શરીર આદિ રૂપ કદી થતું નથી. આત્મદ્રવ્ય જેવું છે તેવું ને તેવું રહે છે, પણ આત્મદ્રવ્ય અજીવ શરીર રૂપ કદી થતું નથી. જીવનું અસંખ્યાત પ્રદેશી સ્વક્ષેત્ર કદી પણ પરરૂપ ન થાય, પરમા ભળી ન જાય અને બે જીવનું સ્વક્ષેત્ર પણ કદી એક ન થાય. દ્રવ્ય છે તેનું ક્ષેત્ર તો હોય ને, દ્રવ્ય ક્ષેત્ર કારણે ભાવ હોય તો એક ક્ષેત્ર બીજા ક્ષેત્ર સાથે પણ ભળી જાય નહીં. એનું કારણ શું કે અગુરુ લઘુત્વ નામનો ગુણ છે કે જેથી એનું ક્ષેત્ર પણ એ કાયમ રાખે. જીવના એક ગુણનો પર્યાય તે અન્ય ગુણના પર્યાય રૂપ ન થાય. જીવનો એક ગુણનો જે પર્યાય હોય તે બીજા ગુણ રૂપ ન થાય, અગર તો દ્રવ્યનો પર્યાય પણ બીજા દ્રવ્ય રૂપ ન થાય. અને ભાવ એટલે ગુણ જેટલા જે રૂપે છે તેટલા તે રૂપે સત્ર વિખરાઈ જાય નહીં. કોઈ પણ ગુણ અનંત ગુણમાંથી એક પણ ગુણ નાશ ન થાય એવો ને એવો ત્રિકાળ ટકી રહે, એક ગુણનો અંશ પણ એમાંથી ઓછો થાય નહીં. તો આ બધું આખું મૂળ તો આખા દ્રવ્યનું રૂપ જેમ છે તેમ અનાદિ અનંતકાળ ટકી રહે અને એમાંથી દ્રવ્ય માંથી ગુણ આદિ છૂટા ન પડી જાય, એક પર્યાય બીજા પર્યાય રૂપ ન થાય, આદિ કામ આ ગુરુ લઘુત્વ ગુણ નામનો ગુણ છે. અગુરુ એટલે વધે પણ નહીં અને અલઘુ ઘટે પણ નહીં, એટલે વસ્તુ દ્રવ્ય જેમ છે તેમ રીએ એ અગુરુ લઘુત્વ નામનો ગુણ કરો. હવે આમ 122મો પ્રશ્ન છે કે જીવ દ્રવ્ય ઉપરના પ્રમાણેની મર્યાદા સમજાવવાથી આપણને શું લાભ થાય? અગુરુ લઘુત્વ ને સમજીએ તો આપણને લાભ શું થાય? તો કે છયે દ્રવ્યો તથા તેના ગુણો અને પર્યાયોની સ્વતંત્રતા જાણતા પોતાનું ભલું બુરું પોતાથી પોતામાં થાય છે એવું યથાર્થ જ્ઞાન થાય. કે દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર, દરેકે દરેક ગુણ સ્વતંત્ર, દરેકે દરેક પર્યાય સ્વતંત્ર, એક ગુણ બીજા ગુણ રૂપે થાય નહીં, એક પર્યાય બીજા પર્યાય રૂપે થાય નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય નહીં, આવું આપણે જાણીએ તો કોઈ દ્રવ્ય કોઈને સુખી દુઃખી કરી શકે એવું જગતમાં બને નહીં. કોઈ પણ દ્રવ્ય કર્મ અથવા કોઈ પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાઈ આવ જોઈને લાભ કે નુકસાન કરી શકે ને એવો નિર્ણય થાય. કોઈ કોઈનું કઈ કરી દે એવું ભગવાન કહે છે કે કોઈ કોઈનું કઈ કરી શકતા જ નથી. માત્ર અજ્ઞાન હોય તે વખતે એવી ઈચ્છાઓ કર્યા કરે અને ઈચ્છાઓ કર્યા કરે, કોક વખતે થવાનું હોય પણ ઈચ્છા થઈ હોય ત્યાં થવાનું હોય તો થઈ જાય, પણ કઈ એનાથી થાય છે એવું છે નહીં. કેમ કે એવું થતું તો બધી ઈચ્છા આપણી પૂર્ણ થવી જોઈએ, પણ આપણી બધી ઈચ્છા પૂર્ણ થતી નથી. આપણે ન ઈચ્છીએ એવું પણ જગતમાં બને છે. એનો અર્થ એવો થયો કે જે કાળે જે વસ્તુ જેમ છે જેમ બનવાની એમ બને, કે કોઈને કઈ આપણું કઈ કરી શકીએ એમ છે નહીં. હું સ્વતંત્ર જ્ઞાન આનંદ સ્વભાવી પદાર્થ છું અને જગતના સમસ્ત પદાર્થ મારાથી ત્રિકાળ ભિન્ન છે એવી ભેદ જ્ઞાન રૂપ જ્યોતિનો ઉદય થાય તે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન રૂપ ધર્મ છે. આવો જે નિર્ણય કરે કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કઈ સંબંધ નથી, તો એની દ્રષ્ટિ ક્યાં જાય જગત ઉપર? અત્યારે તો શું છે દ્રષ્ટિ? આ લઉં આ લઉં, આ કરું આ કરું આ કરું આ કરું, આ મેળવું ને આ મારાથી આજે જે મને ગમતી નથી બાબતો દૂર થાય ને ગમે એ બધી બાબતો જગતમાં છે એ બધી મને આવી જાય, આનું આમ થાય ને આનું આમ થાય. એ માથાફોડ આખો દાડો આ જીવ કર્યા કરે, થાય નહીં કાંઈ, પણ આખો દિવસ એને માથાફોડ કર્યા કરે છે. એ માથાફોડ એની બચી જાય કે ભાઈ થતું નથી એવો નિર્ણય થતા એને ઈચ્છાઓ નો નાશ થાય. ઈચ્છા કે ઈચ્છા કરવા શું ફાયદો છે? બાપુશ એક વાત કહી છે કે કામના જે છે એ માત્ર દુઃખને માટે જ છે. કામના કોઈ સુખને માટે છે જ નહીં. યહ કામયતિ સ દુઃખમ કામ. જે કામના કરે છે એ માત્ર દુઃખની જ કામના છે. ઈચ્છાથી સુખની પ્રાપ્તિ થતી જ નથી. ઈચ્છા રહિત થાય ત્યારે જે સુખ પ્રાપ્ત થાય છે. કેમ કે ઈચ્છા થાય એટલે આકુરતા થાય, આકુરતા થાય એટલે રાગદ્વેષ થાય, રાગદ્વેષ થાય એટલે દુઃખ થાય, અને રાગદ્વેષ થાય એટલે એને કર્મ બંધાય, અને કર્મનું ફળ એને મળે, એટલે પાછું એ રાગદ્વેષ ને સુખ દુઃખ એની જંજાળ ચાલુ ને ચાલુ રહીએ. તો આવું જે સમજે કે દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેકે દરેક દ્રવ્યના ગુણો પણ સ્વતંત્ર છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં, એવું ભગવાને જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જોયું છે, અને એવું આપણે જો માનીએ તો આપણા રાગ દ્વેષ મોડા પડે. હવે એક આમ પ્રશ્ન છે 124મો કે છય દ્રવ્યો તો તેમના ગુણ પર્યાયની સ્વતંત્રતાની મર્યાદા ક્યાં ગુણથી થાય છે? છય દ્રવ્યો તથા તેમના ગુણ પર્યાયની સ્વતંત્રતાની મર્યાદા ક્યાં ગુણથી થાય છે? તો કે અગુરુ લઘુત્વ ગુણથી જ આ થાય છે. અગુરુ લઘુત્વ નામનો એવો ગુણ છે કે જેનાથી આ બધા સ્વતંત્ર છે એમ નક્કી થાય છે. હવે અગુરુ 125મો પ્રશ્ન છે કે અગુરુ લઘુત્વ ગુણ ઉપરથી વિશે શું સમજવું? કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં. એક દ્રવ્યનો એક ગુણ તે દ્રવ્યના બીજા ગુણનું કઈ કરી શકે નહીં. કોઈ દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાયમાં કઈ કરી શકે નહીં. તેઓ બીજાને આધીન નથી. અગુરુ લઘુત્વ ગુણનું આવું યથાર્થ સ્વરૂપ જાણતા જગતના છવે દ્રવ્યોના દ્રવ્ય ગુણ પર્યાય ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે, અને તે બધાથી હું જ્ઞાન સ્વભાવી આત્મા ભિન્ન છું, એ પ્રકારે ભેદ જ્ઞાન રૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય તો આ વસ્તુ જે યથાર્થ જાણે અને આનું નાનું વિચાર કરી અને આને આ વાતો પોતે વિચાર દ્વારા જો અંતરમાં નિર્ણય કરે તો ધીરે 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 એના રાગ દ્વેષાદી ભાવો મોડા પડ્યા વિના રહે નહીં. અને ખરેખર તો એક જીવ બીજા જીવનું કઈ કરી શકતો નથી. ખરેખર તો વસ્તુ એમ છે, ઈચ્છે તો એ નથી કરી શકતો, પણ આ તો માને ભ્રમણાથી આનું આમ કરી દો, આનું આમ કરી દો, આનું પર જયારે આ સિદ્ધાંત સમજે તો આ બધી વાતો એના અંતરમાંથી જતી રહે, અને મૂળ જે વાત છે યથાર્થ એ એના અંતરમાં આવે તો એને રાગ દ્વેષાદી ભાવ બધા મોડા પડે, અને હું આ છું ને આ નથી એ જ પ્રકારનું ભેદ જ્ઞાન થતા એની દ્રષ્ટિ એના સ્વરૂપ તરફ જાય અને પોતાને પોતાનો અનુભવ થાય. એક દ્રવ્યમાં રહેલા ગુણો પરસ્પર એકબીજાનું કામ કરે ન કરે તો તેની વ્યવસ્થા સી રીતે છે? તો કે અગુરુ લઘુત્વના કારણે એક ગુણ બીજા ગુણરૂપ ન થાય, તેથી એક ગુણનું કાર્યક્ષેત્ર બીજામાં ન જાય. આમ હોવાથી એક દ્રવ્યમાં પણ એક ગુણ બીજા ગુણના કાર્યને કરી શકે નહીં, પણ દરેક ગુણ નિત્ય પરિણમન સ્વભાવી હોવાથી દરેક સમયે પોતાના નવા નવા પર્યાય ઉત્પન્ન કરે છે, તેમાં બીજા ગુણના પર્યાય નિમિત્ત માત્ર કહેવાય છે. એક ગુણના વર્તમાન પર્યાયમાં કાર્ય થતા બીજા ગુણનું વર્તમાન પર્યાય નિમિત્ત કહેવાય છે, એમ એક દ્રવ્યને આશ્રિત ગુણોમાં પણ સ્વતંત્રતા હોવાથી એક ગુણને બીજા ગુણ સાથે કરતા કર્મ સંબંધ નથી. હવે આ વાત છે એ બહુ સીધી છે કે જો પહેલામાં પહેલો જયારે ધર્મ થાય છે તો પહેલામાં પહેલો શ્રદ્ધા ગુણ છે એ શુદ્ધ થાય છે. શ્રદ્ધા ગુણ આપણામાં શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર એ મુખ્ય ગુણ છે. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે. તો હવે શ્રદ્ધા નામનો ગુણ છે એ અત્યાર સુધી અજ્ઞાન અવસ્થાની અંદર મિથ્યારૂપ પરણમેર્યો છે, ઊંધો પરણમેર્યો છે. તો ચોથે ગુણ સ્થાને કે આ મિથ્યાત્વ જાય, એટલે કે ત્યાં સમ્યક દર્શન પ્રગટ થાય. હવે સમ્યક દર્શન શુદ્ધ ચોથે ગુણ સ્થાને કે થાય, પણ તે ચોથે ગુણ સ્થાને કે ચારિત્ર કે જ્ઞાન શુદ્ધ થતું નથી. ચારિત્ર બારમી ગુણ સ્થાને કે પૂર્ણ શુદ્ધ થાય છે, અને જ્ઞાન તેરમી ગુણ સ્થાને કે પૂર્ણ શુદ્ધ થાય છે. એટલે કે દરેકે દરેક ગુણ સ્વતંત્ર છે. આ એક શ્રદ્ધા ગુણ છાયક સમ્યક દર્શન ધારો કે ચોથે ગુણ સ્થાને પ્રગટી ગયું, જેમ કે સૈનિક રાજા ચોથે ગુણ સ્થાને કે વર્તમાનમાં છે અને એને છાયક સમ્યક દર્શન છે, પણ શુદ્ધ શ્રદ્ધા ગુણની શુદ્ધ પર્યાય પ્રગટવા છતાં ચારિત્ર ગુણની અને જ્ઞાનની ગુણની પર્યાય શુદ્ધ છે નહીં. એ જ બતાવે છે કે દરેકે દરેક ગુણ પણ સ્વતંત્ર છે. એક ગુણ અને બીજા ગુણને નિમિત્ત નિમિત્ત સંબંધ છે, પણ એક ગુણ અને બીજા ગુણને કરતા કર્મ સંબંધ છે નહીં. અહીંયા પ્રશ્ન 147માં છે કે ગુરુનું જ્ઞાન શિષ્યને મળ્યું, શાસ્ત્રોમાંથી મેં જ્ઞાન લીધું તે બરાબર છે કે ના? કેમ કે એક દ્રવ્યના અનંત ગુણોમાંથી એક ગુણ બીજા ગુણમાં ન જાય તો પછી ભિન્ન દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યમાં કેમ જાય? એક વસ્તુનો કોઈ પણ ગુણ બીજાને મળે એમ માનનાર અગુરુ લઘુત્વ ગુણને માનતો નથી, તે સ્વતંત્ર વસ્તુને જ માનતો નથી. એટલે કે ગુરુ જ્ઞાન આપે તો ગુરુનું દ્રવ્ય જુદું, ગુરુનું જ્ઞાન ગુણ જુદો. હવે ઈ જ્ઞાન ગુણ શિષ્યના જ્ઞાન ગુણમાં આવી જાય ના આવે, પણ ગુરુનું જ્ઞાન શિષ્યના જ્ઞાનમાં નિમિત્ત થઈ શકે, પણ ગુરુ કોઈને જ્ઞાન આપી દે એ વાત યોગ્ય નથી. શાસ્ત્રમાંથી મેં જ્ઞાન લીધું તે બરાબર છે. હવે શાસ્ત્રની પર્યાય જુદી, તારા જ્ઞાનની પર્યાય જુદી. શાસ્ત્ર તો જળ છે, શાસ્ત્ર તો પાના છે, શાસ્ત્રને પોતાનું જ્ઞાન નથી કે હું શાસ્ત્ર છું એવું. શાસ્ત્રને પોતાને ખબર નથી કે હું શાસ્ત્ર છું. તો શાસ્ત્ર એ જીવના જ્ઞાન થવામાં નિમિત્ત છે, જરૂર નિમિત્ત થઈ શકે, પણ શાસ્ત્ર જ્ઞાનનું કારણ ન થઈ શકે. જ્ઞાનનું કારણ તો આત્મામાં રહેલો જ્ઞાન ગુણ જ છે, એ પોતાનો ત્રિકાળ ગુણ છે. એ ગુણ જેમ જેમ શુદ્ધ થતો જાય તેમ તેમ એના જ્ઞાનની વૃદ્ધિ થતી જાય. તો આ ગુણ છે એનો ખૂબ વિચાર મનન કરવું જોઈએ કે આ ગુણ આપણે બરાબર બેસી જાય તો આત્મા શરીરનું શું કરે? આત્મા તો ચેતન અને શરીર તો જળ. હવે ચેતન દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહીએ, અચેતન દ્રવ્ય એટલે કે પરમાણુઓ અને પરમાણુના સ્કંધો પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહીએ, તો એક દ્રવ્ય ને બીજું દ્રવ્ય કઈ કરે નહીં તો પછી આત્મા શરીરને કરી શું શકે? કઈ ન કરી શકે. ઘણા ઈચ્છીએ તો કે આપણે શરીર રાખી શકતા નથી. તો આ અગુરુ લઘુત્વ નામનો ગુણ છે એ યથાર્થ આપણા અંતરમાં બેસે તો આત્મા અને અજીવ અગર તો પુદ્ગળ શરીર આદિ એ સર્વતા ભિન્ન જ છે, એકને બીજાને કાંઈ સંબંધ નથી એવું જ્ઞાન દ્રઢ થતા આપણા શરીરની અંદર રોગ થાય, આ થાય, તે થાય, તો પણ આપણને બહુ વ્યાકુળતા થાય નહીં. કેમ કે ભાઈ એનું કામ છે, આનું કામ છે, તો શરીરમાં ભાઈ શરીર છે, પુદ્ગળ છે, તો કર્મ એ પૂતગળ છે. તો કોઈ વખતે કર્મનો ઉદય એવો તીવ્ર આવે, અશુભ કર્મનો ઉદય તીવ્ર આવે તો શરીરની અંદર ફેરફાર થાય, તો એ તો શરીરમાં છે. હવે આનો ખ્યાલ હોય તો આપણને દુઃખ હલકું થઈ જાય, અને આપણે અંતર સુધી તીવ્ર હોય તો દુઃખ આપણે સ્પર્શે પણ નહીં. તો આ પ્રમાણે આપણે અગુરુ લઘુત્વ ગુણ પૂરો કર્યો. હવે પ્રદેશત્વ ગુણ, પ્રદેશત્વ ગુણ એટલે જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. કોઈ પણ વસ્તુ છે આકાર વિનાની હોય જ નહીં. જેમ કે આત્મા છે તો આપણે અત્યારે શરીર આકાર છે, આપણું જેવો શરીરનો આકાર છે એવો જ આપણે અત્યારે આત્માનો આકાર છે. અને બીજો જે જળ પદાર્થ છે એને કોઈને કોઈ આકાર તો દેખાય જ છે, તો એ પ્રદેશત્વ ગુણ દરેક દ્રવ્યમાં હોવાથી એનો કોઈને કોઈ આકાર બની રહે છે. આકાર રહિત કોઈ પણ વસ્તુ છે નહીં. હવે અહીં એટલા માટે પ્રશ્ન કર્યો, પ્રશ્ન 135માં છે કે આત્માને સાકાર તથા નિરાકાર કેવી રીતે કહેવાય? કે પ્રદેશતા ગુણના કારણે દરેક આત્માને પોતાનો અરૂપી આકાર છે જ, પણ રૂપી આકાર નથી એ અપેક્ષાએ નિરાકાર કહેવાય. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિયગમ્ય નથી એ અપેક્ષાએ નિરાકાર છે, અને આત્માનો સાકાર આકાર જ્ઞાનગમ્ય છે એથી તે આકારવાન છે. તો પ્રદેશત્વ ગુણ નો અર્થ થયો કે કોઈને કોઈ જે ગુણ દ્વારા કોઈને કોઈ આકાર અવશ્ય હોય જ, ન હોય એવું બને નહીં. તો આ પ્રદેશો ગુણની આપણે આટલી વાત કરી. હવે આમાં એક પ્રશ્ન 146મો છે. તો એમાં પ્રશ્ન કરેલો છે કે છયે સામાન્ય ગુણોનું પ્રયોજન ટૂંકમાં શું છે. હવે દરેકે દરેક દ્રવ્યની અંદર આ છ ગુણ તો હોય હોયને હોય જ. દ્રવ્ય કેટલા છે? છ છે. એક જીવ અને પાંચ અજીવ. પાંચ અજીવની અંદર એક ભૂતગળ, એક ધર્માસ્તિકાય, અર્ધધર્માસ્તિકાય, આકાશ અને કાળ અને જીવ, એ છ દ્રવ્ય. એ છ છ ગુણો તો દરેક દ્રવ્યમાં સામાન્ય પણ અનંત છે, વિશેષ પણ અનંત છે. પણ મુખ્ય પ્રયોજનભૂત ગુણોની આપણે વાત કરી રહ્યા છીએ. તો પ્રયોજનભૂત ગુણો આ છ છે. તો હવે આ છ છ ગુણ, છ સામાન્ય ગુણોનું પ્રયોજન ટૂંકમાં શું છે? તો એનો ઉત્તર આપે છે કે કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી, માટે કોઈ કોઈનો કરતા નથી, એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે. અસ્તિત્વ નામનો ગુણ છે એમ સૂચવે છે કે કોઈ દ્રવ્યની કદી ઉત્પત્તિ કે નાશ નથી. કેમ કે અસ્તિત્વ છે તો હોવું 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 કાયમ છે જ. અસ્તિત્વ નામના ગુણથી કોઈ પણ દ્રવ્યનું ટકવું છે ને છે જ. એટલે દરેક દ્રવ્ય પોતે વિનાશ રહિત છે અને કોઈનો કોઈ કરતા નથી. દરેક દ્રવ્ય નિરંતર પોતાની જ પ્રયોજનભૂત ક્રિયા કરે છે. તેથી કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કામ કર્યા વિના નકામું હોતું નથી, એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. વસ્તુત્વ ગુણ કોને કહે છે? કે જેમાં અર્થક્રિયા, જરૂરી જે ક્રિયા છે એ થાય એને વસ્તુત્વ ગુણ કહે છે. અને વસ્તુત્વ ગુણનો એક બીજો પણ અર્થ છે એવો કે જેમાં ગુણો વસે છે એવું દ્રવ્ય તે વસ્તુ. ત્રીજું, દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહ ક્રમે પ્રવૃત્તિ પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે, માટે કોઈના કારણે પર્યાય પ્રવર્તે કે રોકાય એવું પરાધીન કોઈ દ્રવ્ય નથી, એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે. હવે દ્રવ્યત્વ ગુણને હિસાબે દ્રવ્યનો ની પર્યાય થયા જ કરે. દ્રવ્યતિ દ્રવ્યમ, જે પર્યાયને દ્રવ્યા જ કરે, એક પછી એક પછી એક પછી એક પછી દ્રવ્યા કરે, એ દ્રવ્ય ગુણ છે. એટલે કે આ દ્રવ્યત્વ ગુણને હિસાબે કોઈ એમ કે પર્યાય રોકાઈ જાય, કેવી રીતે રોકાય? બની શકે જ નહીં. કોઈ કોઈની પર્યાય રોકી દે કે એમ પણ બની શકે એવું છે નહીં. દરેક સમયે પ્રતિ પડે આ દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે એની પ્રતિ પડે પર્યાય થયા જ કરે. એટલે આ દ્રવ્યત્વ ગુણને હિસાબે પ્રતિ પડે પ્રત્યેક પ્રત્યેક દ્રવ્યની પર્યાય થઈ શકે. પણ એ પર્યાય નિમિત્ત ન હોય તો, કે નિમિત્ત ન હોય કે હોય એ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, કેમ કે એનો સ્વભાવ જ છે. અને જયારે એ કાર્ય થાય ત્યારે નિમિત્ત ન હોય એવું બને નહીં. નિમિત્ત ત્યાં એને કારણે એને કાળે હોય હોય ને હોય જ. દરેક દ્રવ્યમાં જણાવવા યોગ્ય પણ હોવાથી જ્ઞાનથી કોઈ અજાણ અજાણ્યું ગુપ્ત રહી શકે નહીં. તેથી કોઈ એમ માને કે આપણે અલ્પજ્ઞને નવું તત્વ શા, આત્મા શું, ધર્મ શું એ ન જણાય, તો તેની એ માન્યતા ખોટી છે. કેમ કે જો યથાર્થ સમજવાનો પુરુષાર્થ કરે તો સત્ય અને અસત્યનું સ્વરૂપ તેના જ્ઞાનમાં અવશ્ય જણાય, એમ પ્રમેયત્વ ગુણ સૂચવે છે. કેમ કે પોતાનું જ્ઞાન ગુણ છે તો એ જ્ઞાન ગુણ ન જાણે એવું કેવી રીતે બને? અને જગતના પદાર્થોમાં જ્ઞેયત્વ ગુણ છે તો એવું બની શકે નહીં. આ તો પોતે પુરુષાર્થ કરતો નથી. અને પછી વાત કરે કે અમને ક્યાંથી અવડા, અમારી બુદ્ધિ કેટલી, અમને તો કઈ લાંબી ખબર પડે વળે નહીં, આ કામ અમારું નહીં. અમારા પર સુરેશભાઈ આવતા ને, સુરેશભાઈ વસુબેન અવર, તે આ ક્યારે ભાઈ આ ઝીણી ઝીણી વાતમાં આપણું તો કઈ મગજ બગજ કઈ ચાલે કરે નહીં. આપણે તો કે સીધી સાદી નાની કી વાત કરો. હવે પાંચમું કે છે કે દરેક દ્રવ્યની દ્રવ્યતા કાયમ વ્યવસ્થિત રહે છે, તેથી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે નહીં. પર્યાય દ્વારા પણ કોઈ બીજા ઉપર અસર, પ્રભાવ, પ્રેરણા, લાભ, નુકસાન કઈ કરી શકે નહીં. દરેક દ્રવ્ય પોતાના ક્રમબદ્ધ ધારાવાહી પર્યાય વડે પોતામાં જ વર્તે છે. એ રીતે દરેક દ્રવ્ય પોતાના વ્યવસ્થિત નિયત મર્યાદાવાળું હોવાથી કોઈ દ્રવ્યને બીજાની જરૂર પડતી નથી, એમ અગુરુ લઘુત્વ નામનો ગુણ સૂચવે છે. પર્યાય પ્રતિપળે થઈ જ રહી છે, ક્રમબદ્ધ. એનો પ્રવાહ અટકી શકે એવું છે નહી, અટકી શકે જ નહીં. કેવી રીતે બને? અટકવાનું બને નહીં, કેમ કે સ્વભાવ છે, સ્વભાવ જાય નહીં, સ્વભાવ જાય નહીં. અને કોઈ ગુણ પ્રતિ સમયે કામ કર્યા વિના રહે નહીં. કોઈ દ્રવ્ય અને દ્રવ્ય એટલે બધા એના ગુણો પણ કોઈ પણ સમયે કામ કર્યા વિના રહેતા જ નથી, પ્રતિક સમય કામ કર્યા જ કરે છે. કોઈ પણ વસ્તુ પોતાના સ્વચ્છિત રૂપ આકાર વિના હોય નહીં, અને આકાર નાનો મોટો હોય તે લાભ નુકસાનનું કારણ નથી. છતાં દરેક દ્રવ્યને સ્વ અવગણારૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે એમ પ્રદેશત્વ ગુણ બતાવે છે. આકાર કોઈને કોઈ છે, કોઈને કોઈ આકાર દરેકે દરેક દ્રવ્યનો છે. અન્ય દર્શનની અંદર એમ કહે કે ભાઈ આત્મા જગતમાં એક જ ચીજ છે, બીજી ચીજ જ નથી. તો એવું કઈ જૈન દર્શન માનતું નથી. આમ છે, સામાન્ય ગુણો દરેક દ્રવ્યની સ્વતંત્ર વ્યવસ્થા બતાવે છે. તો અહીંયા આપણે સામાન્ય ગુણનો અધિકાર પૂરો થયો. હવે આપણે આ વિશેષ ગુણનો અધિકાર આપણે શરૂ કરીએ છીએ. તો એમાં પ્રશ્ન છે 147મો, પ્રશ્નોત્તર માળા નો પ્રશ્ન 147. પ્રત્યેક દ્રવ્યમાં ક્યાં ક્યાં વિશેષ ગુણો છે? પેલા તો આપણે સામાન્ય ગુણની વાત કરી, એ દરેકે દરેક દ્રવ્યમાં હોય. હવે વિશેષ ગુણ છે એ દરેક દ્રવ્યમાં ખરા, પણ દરેકે દરેક વિશેષ ગુણો જુદા જુદા હોય. દરેક દ્રવ્યની વિશેષતા બતાવનારા વિશેષ ગુણો હોય. તો કે જીવ દ્રવ્યમાં ચૈતન્ય, શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે વિશેષ ગુણો છે. હવે જો જ્ઞાન ગુણ છે એ કોઈ અજીવ દ્રવ્યમાં છે જ નહીં, તો ચૈતન્ય છે એ જીવનો વિશેષમાં વિશેષ ગુણ છે. બીજો શ્રદ્ધા, ચારિત્ર, સુખ અને વીર્ય, આ પાંચ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, આ પાંચ ખાસ યાદ રાખવાની. હવે પૂતગળ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ વગેરે. પછી ધર્માસ્તિક દ્રવ્યમાં ગતિ હેતુત્વ, એટલે કે ધર્માસ્તિક નો વિશેષ ગુણ શું છે? કે જળ અને પૂતગળ બંને પદાર્થોને, એટલે કે જીવ અને પૂતગળ, જીવ અને પૂતગળ એ બંને પદાર્થોને ગતિ કરવામાં નિમિત્ત છે, જેમ પાણી માછલાને ગતિ કરવામાં નિમિત્ત છે એમ. અર્ધમાસ્તિકાય ગતિ કરતા જીવ અગર તો પૂતગળને સ્થિતિ કરવામાં સહાય. તો સ્થિતિ હેતુત્વ નામનો વિશેષ ગુણ કોનો છે? અર્ધધર્માસ્તિકાય નામના દ્રવ્યનો છે. અને આકાશ દ્રવ્યનો અવગાન હેતુત્વ ગુણ છે, એટલે કે એ બધા દ્રવ્યોને રહેવાને માટે જગા આપે છે. આકાશ રહેવાની જગા ન હોય માણસ રહે ક્યાં? અગર તો કોઈ પૂતગળ પરમાણુ સુધી રહે નહીં, તો આકાશ દ્રવ્યનો વિશેષ ગુણ શું? અવગાન હેતુત્વ વિશેષ ગુણ છે. અને કાળ દ્રવ્યમાં પરિવર્તન હેતુત્વ, કાળ વિના પરિવર્તન થાય નહીં, પરિવર્તનમાં કાળ પોતે નિમિત્ત છે, નહીં તો નવાનું જૂનું જગતમાં બને જ નહીં. જે કઈ નવું જૂનું થાય છે એ બધું કાળની અપેક્ષાએ થાય છે. આમાં એ નવા જૂનો થાય છે દરેકે દરેક દ્રવ્યની પર્યાય સમયસે પોતાના ઉપાદાનથી, પોતાની નિજ શક્તિથી, પોતાના સ્વભાવથી, પણ એમાં કાળ દ્રવ્ય નિમિત્ત છે. એટલે આપણે કહી શકીએ આ એક વર્ષ જૂનું, આ બે વર્ષ જૂનું, પાંચ વર્ષ જૂનું, દસ વર્ષ જૂનું, પચાસ વર્ષ જૂનું, હજાર વર્ષ જૂનું, એમાં આપણે કાળનું કહી શકીએ છીએ. હવે પ્રશ્ન 148મો છે કે ચેતન્ય, ચેતન અને ચેતના કોને કહે છે? તો કે જીવ દ્રવ્યને ચેતન કહે છે. જીવ કો કે ચેતન કયો? ચેતન્ય તે ચેતન દ્રવ્યનો ગુણ છે, જીવનો ચૈતન્ય એનો ગુણ છે. ચેતના કો તો ચાલે, ચૈતન્ય કો તો ચાલે. તેમાં દર્શન અને જ્ઞાન એ બંને ગુણોનો સમાવેશ થાય છે. હવે ચેતના, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના, આ બે પ્રકારની ચેતના, દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. દર્શન ચેતના એટલે સામાન્ય ચેતના, એટલે કે કંઈક છે, શું છે એ જ્ઞાન ચેતના, કંઈક છે ત્યાં સુધી એ દર્શન ચેતના. તો ચેતના, દર્શન અને જ્ઞાન બે હોય. ચૈતન્ય ગુણના પર્યાયને ચેતના કહેવામાં આવે છે. ચૈતન્ય ગુણને પણ ચેતના કહેવામાં આવે છે. તો ચેતના છે એ પર્યાય છે. ચેતના એને ગુણ પણ કહેવાય, પર્યાય પણ કહેવાય, અને ચેતન એ દ્રવ્ય છે. હવે પ્રશ્ન છે કે ચેતન કોને કહે છે? જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. પદાર્થ નો પ્રતિભાસ એટલે પદાર્થ નું જ્ઞાન થાય, જણાય, અનુભવ થાય પદાર્થ નો, તેને ચેતના કહે છે. આપણે વાત કરીએ ને કે દર્શન ચેતના અને જ્ઞાન ચેતના, તે પ્રશ્ન છે કે દર્શન ચેતના કોને કહે છે? તો કે જેમાં પદાર્થના ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ એટલે સામાન્ય અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે. જેમ કે જ્ઞાનનો ઉપયોગ ગળા તરફ હતો, ત્યાંથી છૂટી બીજા પદાર્થ સંબંધી જ્ઞાનનો ઉપયોગ શરૂ થાય તે પહેલા જે ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસ રૂપ વ્યાપાર, તે દર્શન ઉપયોગ છે. એટલે કે ભાઈ, એક દ્રવ્ય, એક વસ્તુ આપણે જોઈ અને આપણે બીજી વસ્તુ તરફ આપણી દ્રષ્ટિ જાય, એક દ્રષ્ટિ ગઈ પણ શું છે પદાર્થ એ નહી, પણ દ્રષ્ટિ ગઈ છે, બસ એટલું છે, એ દર્શન કહેવાય. ને શું છે એ જ્ઞાન. જ્ઞાન ચેતના કોને કહે? જેમાં પદાર્થ નો વિશેષ પ્રતિભાસ થાય, પેલો સામાન્ય પ્રતિભાસ, આ વિશેષ તેનો જ્ઞાન ઉપયોગ કહે છે. અર્થાત જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પ્રણામનો પ્રણામ તે જ્ઞાનનો ઉપયોગ. એટલે કે દ્રવ્ય સામાન્ય વિશેષ છે, એમ આ દર્શન જ્ઞાન પણ સામાન્ય અને વિશેષ છે. એટલા માટે અહીંયા ભાગ પાડવામાં આવ્યા. દરેક દ્રવ્ય સામાન્ય વિશેષ છે ને. સામાન્ય એટલે મૂળ દ્રવ્ય અને વિશેષ એટલે એની પર્યાય. એમ બે અંશ ત્યાં છે એક દ્રવ્યમાં. એમ જ્ઞાન પણ એ બે વાતને જાણે ને, સામાન્યને પણ જાણે ને વિશેષને પણ જાણે. એટલે સામાન્ય વિશેષ દર્શન અને એટલે સામાન્ય જાણે, પેલું વિશેષ જાણે. હવે દર્શન ચેતનાના કેટલા ભેદ છે? કે ચાર ભેદ છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. તેઓ દર્શન ગુણને અનુસરી વર્તનારા ચૈતન્યના પરિણામ છે. દર્શન ગુણના ભેદ કયા? ચક્ષુ દર્શન કોને કહે છે? તો કે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થયા પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય તેને ચક્ષુ દર્શન કહે, સામાન્ય પ્રતિભાસ. અચક્ષુ દર્શન કોને કહે છે? કે ચક્ષુ ઇન્દ્રિયને છોડી બાકીની ચાર ઇન્દ્રિયો અને મન દ્વારા મતિ જ્ઞાન થયા પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય તેને અચક્ષુ દર્શન કહે છે. કેમ કે આંખ સિવાય બાકીની ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય, ઇન્દ્રિયો દ્વારા જે દર્શન થાય એને કઈક આપણે આયડું, શું આયડું ખબર નથી, શરીરને ચામડીને કઈક આયડું, શું આયડું ખબર નથી, તો આયડું તો એ દર્શન થયું, અચક્ષુ દર્શન. અચક્ષુ આંખ નથી ત્યાં, બાકી ઇન્દ્રિય છે. અવધિ દર્શન કોને કહે છે? કે અવધિ જ્ઞાનના પહેલા થવાવાળા સામાન્ય પ્રતિભાસને અવધિ જ્ઞાન કહે છે. અને કેવળ દર્શન કોને કહે છે? કે કેવળ જ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને કેવળ જ્ઞાન કહે છે. હવે આ દર્શન ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ છે એમાં જે અજ્ઞા છદમસ્ત જીવો છે, એટલે કે જેને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ દર્શન નથી પ્રગટ્યા એવા બધા જે જીવો છે, એ જીવોને પહેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય, પણ કેવડીને બંને સાથે થાય. બસ આ એક શાસ્ત્ર વાત છે. હવે જ્ઞાનના કેટલા ભેદ છે? જેમ દર્શનના ભેદ આપણે કહે ને, જ્ઞાનના ભેદની વાત કરે છે. જ્ઞાન ગુણ તો નિત્ય એકરૂપ જ હોય છે, પણ તેના સમ્યક પર્યાયના પાંચ ભેદ છે. જ્ઞાનના કેટલા? આ સમ્યક જ્ઞાન આપ અહીં જે વાતો છે બધી સમ્યક જ્ઞાનની લેવાની. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ પાંચે સમ્યક જ્ઞાનના ભેદ છે. અને મિથ્યા જ્ઞાનના ત્રણ પર્યાયો છે, તે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ, એમ જ્ઞાનના આઠ પ્રકાર થયા. સામાન્ય આપણે જેને જ્ઞાની હોય એને જ જ્ઞાન સમ્યક હોય, અજ્ઞાની બધાને જ્ઞાન સમ્યક હોય ને, બધા અજ્ઞાન એને મિથ્યા જ્ઞાન જ હોય, જૂઠું જ્ઞાન જ હોય. અજ્ઞાની સંસારી જીવો જેને આત્મદર્શન નથી થયું એવા સઘળા જીવોને શું હોય? કુ મતિ કુશ્રુત, કુ અવધિ તો કોકને જ હોય, બાકી મતિ જ્ઞાન કોને કહે છે? કે પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શન ઉપયોગ પૂર્વક સ્વસન્મુક્તિ પ્રગટ થવા વાળા નિજ આત્માના જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. અગર તો ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્ત માત્ર છે એવા જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ જોઈ, કે ભાઈ આ સામે ફોટો જોયો, આ જોયો ફોટો એ થયું મતિ જ્ઞાન. કેમ? એમાં જોયો ફોટો અને આપણે મન દ્વારા એનો નિર્ણય પણ કરી દીધો કે ભાઈ આ ફોટો છે, બસ આટલું જ્ઞાન એને મતિ જ્ઞાન કહે. પણ હવે આ ફોટો કાળો છે, બે વર્ષ જૂનો છે, એ બધું શુદ્ધ જ્ઞાન થયું, વિશેષ જ્ઞાન થયું. એના પછી વિશેષ જ્ઞાન થયું, પેલા સામાન્ય જ્ઞાન થાય તો સામાન્ય જ્ઞાન એને મતિ જ્ઞાન કહેવામાં આવે, વિશેષ જ્ઞાન થાય એને શુદ્ધ જ્ઞાન કહેવામાં આવે.
સાંભળેલું નહીં,
શુદ્ધ સાંભળેલું પણ ખરું, એ બીજું આવે. બે વાત, સાંભળેલું પણ સાંભળેલું, હવે હવે શબ્દ સાંભળ્યો એ મતિ જ્ઞાન થયું, અને એનો જે અર્થ કર્યો, જરાક ઘડો શબ્દ આપણે સાંભળ્યો, હવે એનો અર્થ ઘડો કર્યો તો એ શુદ્ધ જ્ઞાન થયું. શબ્દ તો ઘડો સાંભળ્યો ને, અગર તો ઘડો એ લખેલો જોયો પુસ્તકમાં કે તરત આપણે જ્ઞાન થયું કે ભાઈ આ તો ઘડાની વાત કરે છે, તો એ શુદ્ધ જ્ઞાન થયું. એટલે ઘડો શબ્દ સાંભળ્યો ત્યાં સુધી મતિ જ્ઞાન, અને એ શબ્દ સાંભળતા જે જ્ઞાન થયું એ શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન કોને કહે છે? કે મતિ જ્ઞાન થી જાણેલા પદાર્થના સંબંધ થી અન્ય પદાર્થને જાણવા વાળા જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કહે છે. એમને કેવી વ્યાખ્યા આપી છે કે આ દ્રવ્ય શ્રુત દ્વારા, જેમ દ્રવ્ય શ્રુત આપણે અક્ષર જાણ્યો, આપણે શબ્દ જાણ્યો, તો શબ્દ થી આપણે જ્ઞાન કઈક કરીએ છીએ, તો શબ્દ વસ્તુ જુદી છે, જ્ઞાન વસ્તુ એનાથી થતી જુદી છે. એટલા માટે એમ કે મતિ જ્ઞાન થી જાણેલા પદાર્થના સંબંધ થી અન્ય પદાર્થને જાણવા વાળા જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કહે છે. તે મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન હોય, ટૂંકમાં સિદ્ધાંત કેવો છે કે ભાઈ મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન હોય, મતિ જ્ઞાન ન હોય ને શુદ્ધ જ્ઞાન એવું બને નહીં. અવધિ જ્ઞાન કોને કહે છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂર્વક જે રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે તેને અવધિ જ્ઞાન કહેવામાં આવે છે. હવે અવધિ જ્ઞાન ની અંદર શું છે? કે ત્યાં મન કે ઇન્દ્રિયનું નિમિત્ત નથી, મન અને ઇન્દ્રિયનું નિમિત્ત નથી. તો મતિ અને શુદ્ધ જ્ઞાનમાં મન અને ઇન્દ્રિયનું મતિ જ્ઞાનમાં નિમિત્ત છે, અને શુદ્ધ જ્ઞાનમાં મનનું નિમિત્ત છે. પણ અવધિ જ્ઞાન ની અંદર એકેનું નિમિત્ત નથી. મને પરિજ્ઞાન કોને કહે છે? કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા પૂર્વક બીજાના મનમાં રહેલા રૂપી પદાર્થ સંબંધી વિચારોને તથા રૂપી પદાર્થોને સ્પષ્ટપણે જાણે તેને મન પરિજ્ઞાન કહે છે. ટૂંકમાં બીજાના મનના ભાવોને જાણી જવાની શક્તિ જેને હોય એ મુનિઓને જ હોય છે, બીજાને હોતી નથી. મુનિ એટલે દ્રવ્યલિંગી મુનિ નહીં, પણ ભાવલિંગી મુનિ, આત્મજ્ઞાની મુનિ, છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે સ્થિત હોય એવા મહામુનિને જ મન પરિજ્ઞાન થાય છે, બીજા કોઈને મન પરિજ્ઞાન થાય નહીં. પણ જ્ઞાની હોય એને કોઈક વખતે એવો સહજ ઉઘાડ હોય છે કે કોઈક વખતે કોઈકના મનનો ભાવ જાણી શકે, પણ એ નિયમ રૂપ એવું જ્ઞાન હોતું નથી, એ તો સંત મુનિને જ હોય છે. કેવળ જ્ઞાન કોને કહે છે? કે જે ત્રણ લોક ત્રણ કાળ વર્તી સર્વ પદાર્થોને પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણ રૂપે સ્પષ્ટ અને એકી સાથે જાણે તેને કેવળ જ્ઞાન કહે છે. તો કેવળ જ્ઞાનની તાકાત કેટલી છે? અનંત તાકાત. કેમ? જો એક સમયમાં ન જાણે તો જગતમાં જો ક્રમબદ્ધ, જેમ આપણે ક્રમબદ્ધ જાણીએ છીએ એક પછી એક, મતિ જ્ઞાન જેને છે તે તો બિચારો ક્રમબદ્ધ એક પદાર્થ જાણ્યો, પછી બીજાને જાણે, પછી ત્રીજાને જાણે, પછી ચોથાને જાણે, તો પછી કોઈ જ્ઞાન કોઈ બધા પદાર્થ ને જાણી ના શકે એવું થઈને ઉભું રહે, પણ એવું બને નહી, કેમ કે બધા જ્ઞાન ની અંદર જ્ઞેય ગુણ છે ને, કે કોઈને 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 જ્ઞાન નો વિષય થવો જ જોઈએ. તો જ્ઞાન પણ પરિપૂર્ણ હોય તો જ આ વસ્તુ બની શકે. અને પરિપૂર્ણ જ્ઞાન એક સમયમાં જાણે બધા ત્રણ કાળ ત્રણ લોક ને, તો જ એ જ્ઞાન બધાને જાણી શકે. તો જ્ઞાન બધાને જાણે નહી. અને જો બધા પદાર્થોના બધા પર્યાયોને ન જાણે તો જ્ઞાન અધૂરું કહેવાય, તો એવું બને નહી. જેટલા જગતમાં પદાર્થો છે તેના ત્રણેય કાળના, ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના બધા પર્યાયોને એક સમયની અંદર જ્ઞાન જાણે એટલી જ્ઞાનની તાકાત છે. એમ જો ન માનીએ તો, જો ક્રમબદ્ધ જાણે તો એ જ્ઞાન કોઈ દિવસ પૂરું જાણી શકે જ નહીં. એક સમયમાં એક જણા પદાર્થો જ અનંતતા છે, ને એક એક પદાર્થ ની અનંત પર્યાય છે, તો એનો જાણવાનો પાર કોઈ દિવસ આવે નહી જ. તો એનો અર્થ શું થયું કે અમુક જ્ઞાન એવા છે જે કોઈના જ્ઞાનમાં આવતા જ નથી, એમ થઈ જાય. તો એવું બને નહી. જ્ઞાન છે તો જ્ઞાન બધા જ્ઞાન નહીં જાણે. વર્તમાનમાં જે જ્ઞાનો છે એટલા જ જ્ઞાનો પ્રતિપળે રહેવાના છે, મૂળ પદાર્થો એટલા જ રહેવાના છે. પ્રત્યેક ની પર્યાય તો અનંત થવાની જ છે. એ બધું એક સમયમાં જાણે, પણ એટલું તો નહીં, પણ કદાચ આનાથી બીજા અનંત બીજા વિશેષ પદાર્થો તો પણ જ્ઞાન જાણે, કેમ કે બધા પદાર્થોમાં જ્ઞેયત્વ ગુણ છે. એટલે કેવળ જ્ઞાન એની તાકાત એવી છે. હવે આ કેવળ જ્ઞાન ને જેને શ્રદ્ધા હોય, કેવળ જ્ઞાનની શ્રદ્ધા જે છે એક જૈન દર્શનમાં એક બહુ મોટી વાત છે. જૈન દર્શનની અંદર બહુ મોટી વાત છે કે ભાઈ તને ભગવાનના જ્ઞાનની તને શ્રદ્ધા છે, ભગવાનની શ્રદ્ધા છે, તો કે હા છે. તો ભગવાનના જ્ઞાનની શ્રદ્ધા છે, તો કે હા મને ભગવાનના જ્ઞાન. ભગવાનને તને કા ત્રણ લોકનું જ્ઞાન એક સમય થાય એ વાત તો માન્ય કરે છે, તો કે હું માન્ય કરું છું. તો પછી ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું એ જગતમાં થાય, બીજું આગું પાછું કેવી રીતે થાય? અને આગું પાછું થાય તો પછી ભગવાનના જ્ઞાન ખોટું કહેવાય? તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ જ જગતમાં બધું પ્રણમન થઈ રહ્યું છે, અને એ પ્રમાણે ન તો ભગવાનનું જ્ઞાન જૂઠું થાય. આડાવડું પ્રણમન થાય તો ભાઈ આ એક મોટો સિદ્ધાંતિક વાત છે, થોડી સમજવા જેવી વાત છે. એનો અર્થ શું થયો કે આ જગતમાં જે કાળે જે સમયે જે કઈ બનવાનું છે તે કાળે તે સમયે તે જ બને છે, એમાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર મુનિન્દ્ર કે કેવડી ભગવાન પણ ફેરવાને તાકાત ધરાવતા નથી. આ જૈન દર્શનનું મૂળ છે. સર્વજ્ઞનો જેને શ્રદ્ધા છે, સમ્યક દર્શન કોને છે? તો જેને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મની જેને શ્રદ્ધા છે. પણ સાચા દેવની જેને શ્રદ્ધા છે તો દેવ કોણ? તો કે ભાઈ અમારા તો દેવ એવા છે કે જે પૂર્ણ વિતરાગ હોય અને જેને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય હોય એવા અમારા દેવ છે. તો એવા દેવની જેને શ્રદ્ધા છે એને જગતમાં કોઈ પણ દ્રવ્યની ફાફેર કરવાની બુદ્ધિ ઉત્પન્ન ન થાય તો એને એ ભગવાનની શ્રદ્ધા સાચી થઈ, નહીતર ભગવાનની શ્રદ્ધા એને સાચી નથી. આ એક મોટો તર્ક છે, આ એક મોટી સત્ય વાત છે કે જગતમાં ભગવાનની આજ્ઞામાં જ બધા પદાર્થો છે. એટલે કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ પ્રમાણે પ્રણમન કરી, તું શું આગું પાછું કરી શકે? ના, એમ ન બને આનું આમ, પણ કેવી રીતે એમ બને? એટલે શ્રીમદજી એક શબ્દ કહી દીધો, એક જ વાક્ય બોલી દીધો કે ભાઈ બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર. આખી કેવળ જ્ઞાનની વાત એક કેવા વાક્યમાં કહી દીધી? વાત કેવળ જ્ઞાનની છે કે બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી.